એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન રજૂ કરે છે ગુજરાતી નિબંધ સંપદા અંતર્ગત અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ લિખિત બાપુ વીજળી. ઓડિયો પઠન દૈવત જોશીપુરા. પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ 8-1 વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેકવાર બોલાતું સાંભળ્યું. મીર જાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. પછી કહે, 4નો ગોખુસું પણ દિયોરનું ઈયાદ જ નથ રહેતું. આમાં યાદ રાખવાનું છે શું? મીર જાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો હતો ને એમાં એક નથી. સાપ્પાનું ભૂલી જ્યા હસી. એવું નથી, એનો બીજો એક અર્થ થાય છે, મેં કહ્યું. બાબુની આંખો પોળી થઈ ગઈ. ચિયો, મીર જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. ઉત્તારી બુન્નું ભલું થાય, ને એ પુસ્તકના પાનાને કુતૂલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલ ભૂલામણી ચમ સાપતા હસી. મીર જાફર ઠોયા જેવો નવાબ હતો, એમ સાપતા ઈઓના બાપનું શું જતું હતું? પછી ધીરે રહીને બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો મારી હાહુનું જબરૂસ, હા, ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ હળવો ફૂલ થઈને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રે. એણે હાથની ઝાપટ મારીને દીવો હોલવી નાખ્યો અને કહે, હેંડો પ્રસાદ ખાવા જઈએ. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો. નાની ઉંમરે વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતાં ભાભીને ઘણું દુઃખ પડેલું, પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્ય જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા વાણિયાની દુકાને વાણોતર થાય. માં તો ભજનમાં ગઈ, એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. 3 કૂતરા પાછળ થયા. એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા બેને લાત લગાવીને પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલાવ ભગત સ, પેલા ઘરની ખબર રાખશી. ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જય રામજી કીની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્યું આયા? બાપુજી પડનેકું બેઠા હતા. ક્યાં પડતા હતા? મીર જાફર નામ કા નવાબ થા. હરી હરી, ક્યાં કલજું ગાયા હે બાબુડા. રામ લક્ષ્મણ તો પઢાઈ મેં આતે હિ નહીં. મેં જોયું તો બાવાજી ખાટલામાં બેઠા બેઠા ચલમ પીએ. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધકાર. ચલમનો દેવતા તગતગે. અમે બાવાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાવાજીએ ચલમ હોલવી પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું, બાપજી, પરસાદ બરસાદ કુછ હૈ કે નહીં? બાવાજી મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાણતા હું, એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેંડો આપ્યો. જય રામજી કી કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું, તેને પકડીને એનું જડબું પોળું કરીને બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો. કૂતરાને પેંડો ભાવે? મેં પૂછ્યું. પરસાદ સ, આગલે જન્મમાં કૂતરું નહીં થાય. ભગત સ, એના કપાળમાં ટીલું સ, ખલા મારતું મી ઇન કદી જોયું નથ. બાબુને પહેલેથી કૂતરાવાલા, આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઇતરડા વીણે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં લોટ ગોળ ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એક કતીલા કે, જન્મતાની સાથે જ એણે બે રૂપાળા કતીલા બોટી લીધા હોય. એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલતો દોડતો દોડતો શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઇનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાંઉ કાંઉ કરતું ભાગી જાય પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરે જાય ત્યારે ત્રણ ચાર કૂતરા તો એની પાછળ પાછળ હોય જ. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા, મારી માં, તમારો છે ને તમે જાળવજો. એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું ને વૈદ્ય કીધું. માંડવી પાસે લાકડાની પાઠો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેના ઉપર નાટક ભજવાય. પરદો નહીં, શરૂઆતમાં ગણપતિનો વેશ આવે. પૂજાવિધિ થયા પછી વિદૂષક પ્રવેશે. વિદૂષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી મુસલમાની ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય. સ્ટેજ પર આવીને પટ્ટો ફટકારે ને ગાય, વહાલી વીજળીને આવતા કેમ લાગી વાર. જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે, આવી આવી વિદુરસક વાલા. આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો જ લાગે. પગે ઘૂંઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. ભૂંગળો વાગે અને બીજા અદાકારો સાથે બાબુ તા 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 થૈયા કરતો હોય એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા. એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું, બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે? નાચસીસ તો, માતાજીનું કરવેઠું સ, મી ઇન માતાજી પોહે રમતો મૂચ્યો સ, એનો બાપે ઘાઘરો પહેરીને નાચતા. બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોળે. બીજે દિવસે કૂવે પાણી ભરવા જતી યુવાન વહુવારું, બાબુભાઈ ચોટલો લેવા તો તમારી પોહે આવવું પડશે, કહીને હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતો હરખાતો હેંડો મારો બાપ્પો કરવું કહેતો બળદોને હાંકતો ચાલ્યો જતો. એક સાંજે હું બાબુને ઘેર ગયો. ભાભી ઓટલે બેઠેલા. એક એક કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી. બાબુ ક્યાં? ડોબુ પાવા જ્યો સ, બેહો ભાઈ, આબામાં જ સ. હું બેઠો, ઘર ચોખ્ખું ચણાક. ત્રાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભેરાઈઓ પર ગોઠવેલા. પાણીયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર જોવા મળે. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ, કોઈ દેવદેવી બાકી નહીં. દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચાલના. રાચરચીલું કંઈ જ નહીં છતાં ઘર ભર્યું ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામી ભીંત પાસે પાથરેલો. બાજુમાં ડામચીઓ, ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા. હું અડધો એક કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. થોડી વાર એની ભેંસ દેખાઈ. ભેંસ ખીલે આવીને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા. ચોંક વાતો કરવા રોકાણો હશી, ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મનમાં એમ કે રસ્તે બાબુ મળશે. રસ્તે શંકર મળ્યો. એને મેં પૂછ્યું તો કે બાબુ તો મોટરે લટકીને ગયો, તે રાતે આવશે. હું સમજી ગયો બાબુને મોટરનું ભારે આકર્ષણ. ગામને પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે, કોઈ રસ્તો પૂછે તો એ તરત બાણું પકડીને પગથિયા ઉપર ઊભો થઈ જાય ને કહે, હેણો બતાડું. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે આમ લટકતો ગાંવ બે ગાંવ સુધી જાય અને રસ્તો બતાવી હેંકુટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કૂતરાની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી જ પાછા વળ્યા હોય. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. બાબુ સીધો સાદો છોકરો, એને કશું વ્યસન ન મળે. એની ઉંમરના છોકરા ચા બીડી પીએ તો એ દૂર ભાગતો ફરે. હા, એને એક વ્યસન હતું, પ્રસાદનું. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. આમ જુઓ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું. રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોહે. પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આખે આખો ધ્રુજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે. ગોદડું ઓઢીને ગરીબડો થઈને ગોખવા માંડી પડે. પણ એમાંનું કશું એના મગજમાં ન ઉતરે. શત્રુપા, વિકર્ણ, અલર્ક જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામો અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો એ કહી આપે. પણ મીર જાફર એને ઠંડી રાતે પરસેવે રેબઝેબ કરે. બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો. ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એ રમનારો સાથે દોસ્તી બાંધે, એમનો સાજ સરંજામ જુએ અને જરૂર પડીએ કામ પણ કરે. આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયેલો. પણ એને ઢોલક લાવી કોણ આપે? વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો ધૂપ હોય, ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ, ઘરનું થોડું કામ કરે, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે. પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે. ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે. બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય. જો ક્યાંકથી ઢોલક મળી ગયું તો આનંદનો પાર ન રહે. એ મને ભજન મંડળીમાં લઈ જાય. મધરાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય. તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, ઈમ તોડલ કેસ જી જી જી, ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલાવે. આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા મળે. તમ જમોને જમાડું રે જીવણ મારા, વાલાજી મારા ઘેબર જલેબીને લાડુ, જમોને થાય ટાઢું રે જીવણ મારા. એક વેળા મને પૂછે, આમાં જલેબીને લાડુ તો સમજ્યો પણ ઘેબર શું? સા એક જાતની મીઠાઈ, મેં કહેલું. પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો. જોઈને બાબુ કહે, ઉત્તારીનું આ તો ખાધેલું. ક્યાં? મેં પૂછ્યું. પેલો રબારી નહીં, વિહો, એના લગનટાણે ખાધેલું, ચોખ્ખા ઘીનું, ગોગના કહીને છલાંગ મારતો ઓરડામાં ગયો ને મીઠાઈ પટારામાં મૂકી ને મારે માટે સુખડી લઈ આવ્યો. અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા. ભાઈ આને શિખામણ આલો, ભણતો નથ ને ચોંક નટવા બજાણીયાની ટોળી ભેગો હેંડ્યો જ્યો તો મારા તો ભોગ લાગશી. તમને મૂકીને ક્યાંય નહીં જાય. ભણસી નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેશી? ભાભીએ ચિંતા વ્યક્ત કરી. કોક તપ કરતી હશે. બાબુ શરમથી લાલઘૂમ થઈ ગયો. ઊઠીને ઘરમાંથી ડોલ, દોરડું અને કપડાં લઈને આવ્યો. મને કહે, હેડો કુવાબુસ, કેમ કપડાં ધોકાવાના? સ તને કૂએ મૂકીને હું આગળ ચાલ્યો જઈશ, મેં કહ્યું. અમે ચાલ્યા. એની પાછળ કૂતરા તો હોય જ. બજાર વિંધીને જવાનું. એ એક દોકાને થોપ્યો, પછી દોડતો મારી સાથે થઈ ગયો. ગાતો હતો, ઓઘડસંગજી રે તમુને એક આનો આલ્યો. આ શું ગાય છે? ઓઘડસંગજી એટલે? એણે ચડ્ડીના ખિસ્સામાંથી કાઢીને ગોળ મટોળ સાબુની ગોટી બતાવી. કઠણ પથ્થર જેવો સાબુ, ઉપર અક્ષરો ઉપસાવેલા, ઓઘડસંગજી. એ ગોટી એ એક આનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એ ગીત ગાય, સ્વભાવે આનંદી. સવારે એના બા ખેતર ગયા હોય અને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લ્યો. કૂવા પર કન્યાઓ અને વહુવારો પાણી ભરે. બાબુ જેવા થોડાક છોકરાય ખરા, કૂવાથી થોડે દૂર પડેલા પથ્થરો પર લોક કપડાં ધુવે. બાબુ પહોંચ્યોની સાથે જ અવાજો સંભળાયા, બાપ ભાઈ આટલો ઘડો ભરી આલો ભાઈ. ને ભાઈ કૂવામાંથી ડોલ ખેંચી ખેંચીને સૌને પાણી ભરી આપે. પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓઘડ સંજી ઘસીને નાઈ, કપડાં ધોવાઈ ગયેલા, નાતા નાતા ગાતો હતો, હરી તારા હજાર નામ ચિયા નામે લખવી કંકોત્રી. એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં ડોલ દોલડું ઝુલાવતો એ ઘરે આવે. ડોલ પાણીથી ભરેલી હોય, પાછળ ત્રણ ચાર કૂતરા આવતા હોય. તને આ કૂતરાનો કંટાળો નથી આવતો? ધરમરાજાને કૂતરું વાલું હતું એ કહેતો, પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે. તે રાખું જ તો, એકલ વેકલ હોય તો રબારીના કૂતરા ફાડી ખાય. આ ચાર સ તીની હોમે કૂતરું આવસ? એમાં જો કોઈ છોકરાએ આવીને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરું શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય, ખલી તો રોમને વાલી હતી, તૂને રોમની આંગળીના ચંટાપટ્ટા નથી દેખાતા? હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે, પણ એ માને નહીં. મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું છોગું દેખાય ને કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળીઓ પકડીને ચડી જાય, ઉતરનારને ઉતરવા ન દે. ભાઈ હેન્ડો હેન્ડોની બૂમો મારે, ધક્કા મૂકી કરતો એ જગ્યા બોટી લે. હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારી નીચે ઉતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે. એ વહેલા વહેલા પાસા આવજો, ની એ બૂમ મારે જોઉં તો એનું મોં પડી ગયું હોય. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય અને પાછળ એવી ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા.